એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલો છે, પણ કદાચ આપણે તેના પર ઊંડાણપૂર્વક વિચાર્યું નથી.
કયો વિષય છે?
એ છે પડઘો. અને આ વિચારનું કેન્દ્ર છે અમિત પિંચેવસ્કીનું પુસ્તક ઇકો.
નમસ્કાર. ઓહ, પડઘો. હા, આ વિષય એટલા માટે રસપ્રદ છે કારણ કે પડઘો શબ્દ સાંભળતા આપણને કદાચ કોઈ ખાલી જગ્યામાં પેલો અવાજ પાછો ફરે ને, બસ એટલું જ યાદ આવે.
બરાબર.
પણ આ પુસ્તક બતાવે છે કે આ ઘટના કેટલી ઊંડી છે અને સંદેશાવ્યવહારથી લઈને આપણી ઓળખ અને ટેકનોલોજી સુધી બધે જ ફેલાયેલી છે.
બિલકુલ. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં, ખરું ને, જ્યાં સોશિયલ મીડિયા અને આ બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ આપણા જ વિચારોને સતત આપણી સામે જ મૂકતા રહે છે.
હા, એ ઇકો ચેમ્બરવાળી વાત.
અમિત પિંચેવસ્કીના વિચારો દ્વારા પડઘાના આ બધા અલગ અલગ પાસાઓને સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. શરૂઆત લેખકથી કરીએ. અમિત પિંચેવસ્કી.
હા, કોણ છે અમિત પિંચેવસ્કી?
એ જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશન અને જર્નલિઝમ વિભાગમાં પ્રોફેસર છે. એમની નિપુણતા ખાસ કરીને મીડિયા થિયરી, કોમ્યુનિકેશન ફિલોસોફી, સાઉન્ડ સ્ટડીઝ આ બધા ક્ષેત્રોમાં છે.
ઓકે, પણ એમની ખાસ વાત શું છે? મતલબ જે આ પુસ્તકને કંઈક અલગ બનાવે. માત્ર ધ્વનિ વિશે તો ઘણા લખતા હોય છે.
સાચી વાત. પણ પિંચેવસ્કી માત્ર ધ્વનિશાસ્ત્રી નથી, એ સમજવું જરૂરી છે. એ તો મીડિયાના ફિલોસોફર છે. એમનો અભિગમ છે ને, એ આંતરશાખાકીય છે.
એટલે
કે એ ફિલોસોફી, એકોસ્ટિક થિયરી, નીતિશાસ્ત્ર, ખાસ કરીને લેવિનાસના વિચારો અને સાંસ્કૃતિક વિશ્લેષણ આ બધાને જોડીને પડઘાને જુએ છે. એ ખાલી પડઘો કેમ પડે છે એના ભૌતિક કારણોમાં નથી જતા.
પણ એના સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક, નૈતિક અને ટેકનોલોજીકલ અર્થો શું છે? એની શોધ કરે છે, એ પૂછે છે પડઘાનું મહત્વ શું છે, એનાથી શું ફરક પડે છે?
એટલે કે પડઘો માત્ર એક ફિઝિકલ વસ્તુ નથી, પણ એક વિચારવાની રીત છે, એક રૂપક છે.
તો આ પુસ્તકનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને, એ છે કે પડઘો એ સંદેશાવ્યવહાર, ઓળખ, સ્મૃતિ અને માધ્યમોના સ્વરૂપને સમજવા માટેનું એક એકદમ મૂળભૂત અને શક્તિશાળી રૂપક છે. અને આ પરંપરાગત વિચારને પડકારે છે. પેલું કે આપણે માનીએ છીએ ને કે સંદેશાવ્યવહાર એક સીધી લીટીમાં થાય.
હા, કે એક બોલે, સંદેશો જાય અને બીજો સાંભળે.
બસ એ જ.
બસ
એ મોડેલને નકારે છે.
તો પછી આ પુસ્તક શું સૂચવે છે? કઈ રીતે થાય છે સંદેશાવ્યવહાર?
પિંચેવસ્કી ઇકો એક એટલે કે પડઘા આધારિત મોડેલ રજૂ કરે છે. આ મુજબ અર્થ કંઈ સીધો નથી પહોંચતો.
ઓકે.
પણ પડઘા, પુનરાગમન અને એ પાછા ફરતી વખતે જે બદલાવ આવે ને, એના દ્વારા રચાય છે. સંદેશનો અર્થ ત્યારે જ બને છે જ્યારે તે પાછો ફરી શકે, કોઈક રીતે પ્રતિભાવ પામે.
આ તો વાતને જોવાની આખી દિશા જ બદલી નાખે છે. એટલે એમ કે આપણે જે પણ કહીએ છીએ તેનો અર્થ સંભળનારના પ્રતિભાવ પર, તેની પ્રતિક્રિયા તેના પડઘા પર આધાર રાખે છે. અને એ પડઘો એ ક્યારેય મૂળ જેવો ના જ હોય.
બરાબર. અને આ જ પુસ્તકની મુખ્ય સૂચ છે કે આપણે મૂળભૂત રીતે પડઘા આધારિત જીવો છીએ. આપણને જે પ્રતિભાવો મળે છે, પછી તે લોકોના હોય, સમાજના હોય કે પછી ટેકનોલોજીના,
હા,
તેના દ્વારા જ આપણે ઘડાઈએ છીએ. અને મહત્વનું એ છે કે પડઘા એ નકલ નથી હોતા, એ તો મુસાફરી અને માધ્યમ દ્વારા બદલાયેલા પ્રતિભાવો છે.
રસપ્રદ છે.
અને આમાં રચનાત્મકતાની સંભાવના પણ છે અને નૈતિક જોખમો પણ છુપાયેલા છે.
સમજાયું. પુસ્તક આ વિચારને ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં લઈ જાય છે, જેમ તમે કહ્યું, દંતકથા, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ટેકનોલોજી. ચાલો એમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત પેલી ગ્રીક દંતકથાથી કરીએ, ઇકો અને નાર્સિસસ. એ અહીંયા કઈ રીતે બંધ બેસે છે?
હા, લેખક આ કથાને પડઘાના બે વિરોધાભાસી સ્વરૂપો સમજાવવા માટે બહુ સરસ રીતે વાપરે છે. ઇકો, પેલી અપ્સરા જેને શ્રાપ મળેલો કે તે ફક્ત બીજાના છેલ્લા શબ્દો જ બોલી શકે.
હા, યાદ છે.
એ સંબંધાત્મક, પ્રતિભાવશીલ સંદેશાવ્યવહારનું પ્રતીક છે. એની પાસે પોતાનો મૂળ અવાજ નથી, ખરું ને? એ બીજાના અવાજથી જ અસ્તિત્વ ધરાવે છે. પણ એના પુનરાવર્તનમાં એક ઝંખના છે, એક જોડાવાની કોશિશ દેખાય છે.
અને નાર્સિસિસ, જે પોતાના જ પ્રતિબિંબના પ્રેમમાં પડેલો.
નાર્સિસિસ એ પેલી બંધ લૂપ આત્મકેન્દ્રિત સ્થિતિનું પ્રતીક છે. તે પાણીમાં જે જુએ છે ને, એ પડઘો નથી, એ સમજવું જરૂરી છે. એ તો એક સંપૂર્ણ નકલ છે.
ઓકે, નકલ અને પડઘામાં શું ફરક?
પડઘામાં હંમેશા એક અંતર હોય છે, સમયનું, જગ્યાનું, એક અન્યનું અસ્તિત્વ હોય છે જેમાંથી એ પાછો ફરે છે અને એટલે જે બદલાયેલો હોય છે. નાર્સિસિસનું પ્રતિબિંબ તો તરત જ દેખાય છે, એમાં કોઈ અંતર નથી, કોઈ બીજું નથી. એ બસ પોતાની જ દુનિયામાં આત્મરતિમાં ડૂબી જાય છે, જે ખરેખર તો સંદેશાવ્યવહારની નિષ્ફળતા છે.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં પણ કદાચ આપણે આ બે સ્થિતિઓ જોઈ શકીએ છીએ. ક્યારેક આપણે બીજા સાથે જોડાવા મથીએ છીએ ઇકોની જેમ, તો ક્યારેક પોતાના જ વિચારો અને છબીઓના પ્રતિબિંબમાં ખોવાયેલા રહીએ છીએ નાર્સિસિસની જેમ.
ચોક્કસ. અને આ પડઘાની વાત ખાલી બહારની દુનિયા પૂરતી નથી. પુસ્તકનો આગળનો ભાગ આપણા મન, આપણી સાયકી અને ઓળખ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પડઘો આપણા મનમાં કઈ રીતે કામ કરે છે?
હા, આ પણ રસપ્રદ છે. અહીં લેખક મનોવિશ્લેષણના વિચારોનો સહારો લે છે, જેમ કે જેક્સ લાકાનનો મિરર સ્ટેજનો ખ્યાલ. સરળ ભાષામાં કહીએ તો, પેલું બાળક જ્યારે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ,
હા,
ત્યારે બાહ્ય છબી દ્વારા પોતાની હુંની ભાવના વિકસાવે છે. એ જ રીતે આપણી ઓળખ પણ બહારથી આવતા પડઘાઓ, મા બાપના શબ્દો, સમાજની અપેક્ષાઓ, સંસ્કૃતિના મૂલ્યો, એ બધાને આપણે આત્મસાત કરીએ અને તેના પર પ્રતિભાવ આપીએ એમ રચાય છે.
એટલે આપણે કોણ છીએ એ ફક્ત આપણી અંદરથી નથી આવતું, પણ બીજા આપણને કેવી રીતે જુએ છે અને એમના અવાજો આપણામાં કેવી રીતે પડઘાય છે તેના પર પણ આધાર રાખે છે. પુસ્તકમાં પેલો એકોલોલિયાનો ઉલ્લેખ છે.
હા, એ શું છે?
એ અમુક ન્યુરોલોજિકલ સ્થિતિઓમાં જોવા મળે છે, જ્યાં વ્યક્તિ અનૈચ્છિક રીતે સાંભળેલા શબ્દોનું પુનરાવર્તન કરે છે.
ઓહ,
પણ લેખક એને ખાલી એક લક્ષણ તરીકે નથી જોતા, ખરું ને?
ના, બિલકુલ નહીં. તેઓ એને પડઘો પાડવાની અને પડઘાવાની આપણી જે મૂળભૂત ઊંડી જરૂરિયાત છે ને, એનું જ એક આત્યંતિક સ્વરૂપ ગણે છે. આ દૃષ્ટિએ જોઈએ તો આપણું મન પણ એક સતત ગુંજતું, પડઘાતું રહેતું ચેમ્બર છે, જ્યાં બહારના અને અંદરના અવાજો સતત અથડાતા રહે છે. આપણે સતત આપણી જાતને અને બીજાને પડઘાવતા રહીએ છીએ, ખબર છે? આ ઓળખ અને માનસની વાત પરથી પુસ્તક એક વધુ ગંભીર અને સંવેદનશીલ વિષય તરફ વળે છે, આઘાત, ટેસ્ટમની અને સાંભળવાની નીતિમત્તા, એથિક્સ ઓફ લિસનિંગ. અહીં પડઘાની શું ભૂમિકા છે? આ થોડું ભારે લાગે છે.
હા છે, પણ ખૂબ જ મહત્વનું છે. લેખક અહીં ખાસ કરીને હોલોકોસ્ટ જેવી ભયાનક ઘટનાઓના જે સાક્ષીઓ છે એમના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કહે છે કે આઘાતજનક સ્મૃતિ એ ઘણીવાર એક કર્કશ, પીછો કરતા તૂટેલા પડઘા જેવી હોય છે, જે મનમાં વારંવાર અથડાયા કરે છે. અને સાક્ષી આપવી એટલે કે પોતાની વાત કહેવી એ આ આંતરિક તૂટેલા પડઘાને બહાર અવાજ આપવાનો એક પ્રયાસ છે.
પણ એ અવાજને કોઈ સાંભળનાર પણ જોઈએ ને, નહીતર એ હવામાં જ રહી જાય.
ચોક્કસ. અને અહીં જ શ્રોતાની ભૂમિકા બહુ નિર્ણાયક બની જાય છે. શ્રોતાનું કામ ખાલી માહિતી મેળવવાનું નથી. લેખક કહે છે કે શ્રોતાએ એક નૈતિક સપાટી, મોરલ સરફેસ બનવું પડે છે.
સપાટી એટલે?
એટલે એવી જગ્યા જેના પર સાક્ષીનો અવાજ અથડાઈને પાછો ફરી શકે, માન્યતા પામી શકે. આ એક સક્રિય જવાબદારી છે. સાંભળવું એ અહીં ખાલી સહાનુભૂતિ બતાવવા કરતાં પણ વધુ છે. એ તો સાક્ષીના અનુભવને સહનિર્મિત કરવામાં મદદ કરવા જેવું છે.
એટલે કે જ્યારે કોઈ આઘાતની વાત કરતું હોય ત્યારે આપણું કામ માત્ર સમજવાનું નથી, પણ એ અવાજને અસ્તિત્વમાં આવવા માટે, પડઘાવા માટે જગ્યા આપવાનું છે. આ ખરેખર સાંભળવાની ક્રિયાને એક નૈતિક પરિમાણ આપે છે. ઊંડો વિચાર છે.
બિલકુલ. અને આ વિચાર આપણને સીધો આજના મીડિયા અને ટેકનોલોજીના યુગ તરફ લઈ જાય છે. પુસ્તકનો એક મોટો ભાગ માધ્યમોને ઇકો ટેકનિક તરીકે જુએ છે. આ શું છે વળી?
લેખક કહે છે કે બધા જ માધ્યમો, પછી તે પ્રાચીન ગુફાઓ હોય કે આપણો આધુનિક સ્માર્ટફોન, મૂળભૂત રીતે ઇકો મશીન છે.
ઇકો મશીન?
હા, તેઓ અવાજ, છબીઓ, માહિતી આ બધું પકડે છે, સંગ્રહ કરે છે, પ્રસારિત કરે છે અને કોઈક રીતે પાછા ફેરવે છે, એટલે કે પડઘા પાડે છે.
ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવે, પેલી ગુફાઓ અને ગુંબજો જેવી એકોસ્ટિક રચનાઓ, ત્યાંથી લઈને ટેલિગ્રાફ, રેડિયો, જ્યાં સિગ્નલમાં જે મોડું થાય ને, એ પણ એક ઇલેક્ટ્રોનિક પડઘો જ ગણાય.
અચ્છા.
અને પછી સાયબરનેટિક્સના ફીડબેક લૂપ્સ, અને ત્યાંથી લઈને આજના ડિજિટલ મીડિયા સુધી, આ બધું પડઘા પાડવાની ટેકનોલોજીનો જ વિકાસ છે એમ કહી શકાય.
અને આજના સંદર્ભમાં સૌથી ચર્ચિત મુદ્દો તમે જે પહેલા કહેતા હતા, ડિજિટલ ઇકો ચેમ્બર્સ. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આપણે ઘણીવાર એવા બબલમાં આવી જઈએ છીએ જ્યાં આપણને ગમતા વિચારો જ આપણી સામે વારંવાર આવે છે. શું આ પણ એ જ પડઘાની વાત છે?
હા, ચોક્કસપણે. એલ્ગોરિધમ્સ આપણી પસંદગીઓ શીખે છે અને આપણને તે જ પ્રકારની સામગ્રી વધુને વધુ બતાવે છે. આ એક પ્રકારનો પડઘો જ છે જે આપણી માન્યતાઓને વધારે મજબૂત બનાવે છે. પણ અહીં એક વાત છે.
શું?
આ નાર્સિસિઝની પેલી સીધી નકલ જેવું નથી. આ પડઘો ઘણીવાર વિકૃત હોય છે, અતિશયોક્તિ ભર્યો હોય છે, અથવા ફિલ્ટર થયેલો હોય છે. એ આપણને દુનિયાનું એક અધૂરું, કદાચ ખોટું ચિત્ર આપે છે અને સમાજમાં ધ્રુવીકરણ વધારી શકે છે.
એટલે અહીં પણ ટેકનોલોજીની દ્વિધા છે. તે આપણને જોડી પણ શકે છે અને આવા બંધિયાર, પોતાના જ અવાજના પડઘા પાડતા ઓરડાઓમાં કેદ પણ કરી શકે છે. તો આ પડકારનો સામનો કેવી રીતે કરવો? પુસ્તક કંઈ કહે છે એના વિશે?
હા, આ જ પુસ્તકના નિષ્કર્ષ તરફ દોરી જાય છે. લેખક ઇકો લિટરસી એટલે કે પડઘા સાક્ષરતા કેળવવાની વાત કરે છે.
પડઘા સાક્ષરતા એ શું છે?
એનો અર્થ છે કે આપણે આપણી આસપાસના જે જુદા જુદા પડઘાઓ છે, અવાજના, સાંસ્કૃતિક, સામાજિક, ટેકનોલોજીના, એ બધાને ઓળખતા શીખવું, એમનું અર્થઘટન કરતા શીખવું અને એમની સાથે સભાનપણે, રચનાત્મક રીતે જોડાતા શીખવું.
એટલે કે આપણે જે સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે ક્યાંથી આવી રહ્યું છે, કોના દ્વારા બદલાઈને આવી રહ્યું છે, તેની આપણા પર શું અસર થઈ રહી છે, તે વિશે વધુ જાગૃત બનવું. અને માત્ર શબ્દો જ નહીં, પણ પેલું મૌન, વિલંબ, અવાજો વચ્ચેની જગ્યાઓ, એના પર પણ ધ્યાન આપવું.
બરાબર. અને આ ખાલી સમજણની વાત નથી, આ નૈતિક પસંદગીની પણ વાત છે. આપણે કયા પડઘાઓને વધારવા માંગીએ છીએ અને કયાને શાંત કરવા, કયા પ્રકારના પડઘા રચનાત્મક છે અને કયા નુકસાનકારક, આ સમજ આજના જટિલ વિશ્વમાં આપણને રસ્તો બતાવી શકે છે.
આખા પુસ્તકમાંથી ઘણા મહત્વના વિચારો તારવી શકાય એવું લાગે છે. જો આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
પહેલો અને સૌથી મૂળભૂત સંદેશ તો એ છે કે સંદેશાવ્યવહાર એ સીધી લીટી નથી, પણ બોલાવવા અને પાછા ફરવાની, પડઘાવાની પ્રક્રિયા છે. બીજું, આપણી ઓળખ કોઈ સ્થિર વસ્તુ નથી. એ સતત બીજાઓના પ્રતિભાવો અને પડઘાઓ દ્વારા ઘડાતી રહે છે. એટલે અન્યનું મહત્વ અહીં બહુ સ્પષ્ટ થાય છે.
બરાબર. ત્રીજો મુદ્દો પેલી પડઘાની દ્વિધારા છે, એ જોડાણ અને સહાનુભૂતિ લાવી શકે છે, જેમ ઇકો ઇચ્છતી હતી. પણ સાથે સાથે આઘાત, એકલતા અને ઇકો ચેમ્બર્સ જેવી નકારાત્મકતા પણ સર્જી શકે છે, જેમ નાર્સિસસ ફસાયો.
અને ચોથું, ટેકનોલોજી. ટેકનોલોજી આપણા અનુભવોને ઘડે છે, વાસ્તવિકતાના પડઘાઓને બદલે છે, એટલે એની સાથે વિવેકપૂર્ણ રીતે જોડાવું ખૂબ જરૂરી છે.
અને પાંચમો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે સાંભળવાની નૈતિક જવાબદારી.
હા, બિલકુલ. ખાસ કરીને પીડા કે આઘાતની વાત સાંભળતી વખતે આપણી ભૂમિકા ખાલી સાંભળવાની નથી, પણ એ અવાજને પડઘાવવા માટે, એને માન્યતા આપવા માટે એક સુરક્ષિત જગ્યા પૂરી પાડવાની છે. આપણા સમાજમાં, ખાસ કરીને ગુજરાત કે ભારતમાં, જ્યાં આટલી બધી વિવિધતા છે, આટલા બધા અલગ અલગ અવાજો છે, ત્યાં એકબીજાને ખરેખર સાંભળવાનું મહત્વ આ વિચાર દ્વારા વધુ સ્પષ્ટ થાય છે, મને લાગે છે.
પુસ્તકમાં એવા ઘણા વાક્યો કે વિચારો છે જે યાદ રહી જાય. જેમ કે એક વિચાર છે, પડઘો એ માત્ર પુનરાવર્તન નથી, તે તફાવત સાથેનું પુનરાવર્તન છે, જે સમય અને સ્થળની તેની મુસાફરીના નિશાન ધરાવે છે. આ બહુ ગમ્યું મને.
હા, આ બહુ મહત્વનું છે, કારણ કે એનો અર્થ એ થયો કે દરેક પડઘામાં કંઈક નવું ઉમેરાય છે, કંઈક બદલાય છે. એ મૂળની મૃત નકલ નથી, પણ એક જીવંત પ્રતિભાવ છે.
બીજો એક વિચાર સ્મૃતિ વિશે છે. સ્મૃતિ પોતે જ એક પડઘાની ઘટના છે, ભૂતકાળ સમાન પુનરાવર્તન તરીકે નહીં, પરંતુ રૂપાંતરિત હાજરી તરીકે પાછો ફરે છે, જે ત્યારે અને અત્યારે બંનેની આપણી સમજને આકાર આપે છે.
એટલે કે આપણી યાદો પણ સ્થિર નથી. જ્યારે આપણે ભૂતકાળને યાદ કરીએ છીએ ત્યારે વર્તમાનના સંદર્ભમાં નવા અર્થ સાથે એક બદલાયેલા પડઘા તરીકે પાછો ફરે છે. આ પણ બહુ રસપ્રદ વિચાર છે.
અને પેલો ડિજિટલ યુગ વિશેનો વિચાર એ પણ યાદ રાખવા જેવો છે. ડિજિટલ મીડિયાના યુગમાં આપણે સૌ આપણી પોતાની પસંદગીઓ અને માન્યતાઓના પડઘાથી ઘેરાયેલા આપણી જ બનાવેલી ટેકનોલોજીકલ ઇકો ચેમ્બર્સમાં જીવી રહ્યા છીએ.
હા, આ એક ચેતવણી જેવું છે, ખરું ને, કે આપણે આપણી ઓનલાઈન દુનિયા વિશે સતર્ક રહેવું જોઈએ. શું આપણે ખરેખર જુદા જુદા મંતવ્યો સાંભળી રહ્યા છીએ કે પછી આપણા જ વિચારોના પડઘા સાંભળીને ખુશ થઈ રહ્યા છે?
અને આની સામે સભાન પ્રયાસ કરવો જરૂરી છે. અલગ અલગ સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી, અલગ વિચારોને સમજવાનો પ્રયાસ કરવો.
બરાબર.
તો આ બધા વિચારોને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય? કંઈક વ્યવહારુ ટિપ્સ ખરી?
ચોક્કસ. પહેલું તો આપણી વાતચીતમાં આપણે વધુ સારા શ્રોતા બની શકીએ. સામેવાળી વ્યક્તિ શું કહી રહી છે તે ધ્યાનથી સાંભળવું અને ક્યારેક એમના શબ્દોને પાછા કહેવા. જેમ કે, તો તમે એમ કહેવા માગો છો કે?
હા, પેલું રિફ્લેક્ટ કરવું.
બસ એ જ, જેથી એમને લાગે કે એમની વાત ખરેખર સંભળાઈ રહી છે. આપેલી પડઘાતી સપાટી બનવા જેવું જ છે.
અને ડિજિટલ દુનિયામાં શું કરવું?
ત્યાં આપણે ડિજિટલ માઇન્ડફુલનેસ રાખી શકીએ. આપણે કઈ માહિતીનો વપરાશ કરીએ છીએ, કોને ફોલો કરીએ છીએ, એના પર થોડું ધ્યાન આપવું. જાણી જોઈને પોતાનાથી અલગ વિચારધારા ધરાવતા લોકોને કે સ્ત્રોતોને પણ જોવા સાંભળવા. અને જે માહિતી આપણને તરત ગમી જાય ને, એના પણ સવાલ ઉઠાવો કે આ મારી માન્યતાનો જ પડઘો તો નથી ને. થોડું ક્રિટિકલ થવું.
પોતાના મનના વિચારો વિશે પણ આ લાગુ પડે ને, કે આપણા મનમાં જે વિચારો સતત ચાલ્યા કરે છે તે કોના પડઘા છે? શું તે ખરેખર મારા પોતાના છે કે પછી બાળપણથી સાંભળેલી વાતો, સમાજની અપેક્ષાઓ એના પડઘા છે? આ સમજણ આપણને વધુ સ્વજાગૃત બનાવી શકે.
અને સામાજિક સ્તરે, જેમ આપણે પહેલા વાત કરી, જેમના અવાજો સામાન્ય રીતે સંભળાતા નથી, હાશિયામાં ધકેલાયેલા સમુદાયો હોય, લઘુમતીઓ હોય, એમની વાત ધ્યાનથી અને સન્માનપૂર્વક સાંભળવાનો પ્રયાસ કરવો. એમના અવાજોને યોગ્ય મંચ મળે એ માટે પ્રયત્ન કરવો. આ પણ એક પ્રકારની નૈતિક સાંભળવાની ક્રિયા છે.
આખી ચર્ચા પછી મારા મનમાં તો પેલી ઇકો અને નાર્સિસિસ્ટની દંતકથા વધુ ગુંટાઈ રહી છે. કેટલું સચોટ રૂપક છે ને! આજે પણ આપણે કાં તો બીજા સાથે જોડાવા મથતા ઇકો જેવા છીએ, અથવા પોતાના જ પ્રતિબિંબમાં ખોયેલા નાર્સિસિસ જેવા. આ બેનની વચ્ચેનું સંતુલન શોધવું એ જ કદાચ પડઘા સાક્ષરતા છે.
અને મારા માટે સાંભળવાની ક્રિયાનું જે નૈતિક વજન અને જવાબદારીનો વિચાર છે એ ખૂબ પ્રભાવશાળી રહ્યો. ખાસ કરીને જ્યારે આપણે પીડા, આઘાત કે પછી અસંમતિની વાત સાંભળતા હોઈએ ત્યારે. પડઘો પાડવાની ક્ષમતા આપણને માનવ બનાવે છે, એ વાત સાચી. પણ કયા પડઘા પાડવા અને કેવી રીતે પાડવા તે પસંદ કરવાની ક્ષમતા આપણને નૈતિક બનાવે છે. આ ઇકો લિટરસી ખરેખર આજના સમયની જરૂરિયાત છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.